તારીખ 19/2/1990 સુવિધિના પાના નંબર 2 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2
જે જીવને અંતરથી જન્મ મરણના ચક્રમાંથી છૂટવા માટે તીવ્ર ઉછાળો આવે છે, ભાવનો ઉછાળો પણ તીવ્ર હોય, જન્મ મરણનો નાશ થાય એમ તો સામાન્યપણે બધા મુમુક્ષુ ઈચ્છે છે, પણ એમાંથી છૂટવા માટેનો ભાવ તીવ્ર થાય ત્યારે આ વિષયમાં પ્રવેશ થાય છે. ઉછલીને ભાવ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી તો જીવ વર્તમાન પરિસ્થિતિમાં ઠીકપણું માનીને પીડ્યો છે. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ઠીક છીએ આપણે એવું માનીને પીડ્યો છે. શ્રીમદજી એક વચન દીધું છે કે ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે. એ ઉલ્લાસિત વીર્યમાન એ આ વિષય છે કે જેને મોક્ષ માટેનો પુરુષાર્થ ઉછળું ઉછળું થઈ રહ્યો છે એના માટે જે ઉત્સાહિત છે અથવા જે એકમાત્ર આત્મહિત અર્થે જ ઉલ્લાસિત વીર્યવાન થઈ તે જ લક્ષ્ય પ્રવર્તે છે. સામાન્યપણે પ્રવર્તતો નથી પણ ઉલ્લાસિત વીર્યવાન થઈને આત્મહિતના લક્ષ્ય જ પ્રવૃત્તિ કરે છે. એટલે જ્યાં સુધી ત્રિકાળી સ્વરૂપનું લક્ષ્ય થયું નથી ત્યાં સુધી આત્મહિતનું લક્ષ્ય છે પ્રવેશ કરનારને, પ્રથમ પ્રવેશ કરનારને. તો એ બધે વિચાર કરે છે અથવા બધે વાતનું લક્ષ્ય રહે છે કે આત્મહિતના લક્ષ્ય હું પ્રવૃત્તિ કરું છું કે આત્મહિતનું લક્ષ્ય ખોઈને હું પ્રવૃત્તિ કરું છું. આ વાત લક્ષ્યમાં આવ્યા વિના કઈ દિશામાં પરિણામ જાય એની પોતાને ખબર ન રહે એટલે પરિણામને એક જગ્યાએ બાંધી દીધા કે મારે જે કાંઈ કરવું છે તે આત્માર્થે જ કરવું છે. આત્માર્થ ન હોય ત્યાં મારે કાંઈ કરવું નથી. બસ એ એક લક્ષ્ય થઈ જાય છે તો પરિણામની દિશામાં ભૂલાવો થવામાં તરત જ એને જાગૃતિ આવે છે કે નહીં આમાં આત્મહિત નથી, આ આપણું કામ નથી, આ છોડી દઈએ એવી રીતે. આત્માર્થે જ કરવું છે એટલે કે પછી જગતમાં પોતાના સંયોગો વધારે સુખ સગવડતા વાળા થાય એટલા માટે કરવું નથી, જગતમાં પોતાનું માન સ્થાન થાય એટલા માટે કરવું નથી. એ બંને લોભ અને માન મુખ્ય છે. ચાર કક્ષાએમાં લોભ અને માન બે મુખ્ય છે, એમાંથી એક પ્રકારે નથી કરવું. એક આત્માર્થે જ કરવું છે, બીજું કાંઈ કરવું નથી, અને તે પણ ઉલ્લાસિત વીર્યવાન થઈને બધી પ્રવૃત્તિ આવી જશે. બહુ ભાગ જીવ સંયોગ સુધારવામાં લક્ષ્ય રાખે છે એથી કોઈ પછી વધારે કશાય તીવ્ર થાય ત્યારે પોતાનું માન સ્થાન પણ વિશેષ રહે એ પ્રકારે લક્ષ્ય રાખીને પ્રવર્તે છે. આ વધારે કશાય છે કેમ કે લોભમાં તો પોતાની જરૂરિયાતનો પણ સવાલ છે, માનમાં કાંઈ જરૂરિયાતનો એટલો સવાલ નથી. લોભમાં તો પોતાની અનુકૂળતા અને જરૂરિયાતોનો સવાલ ઊભો થાય છે અને એની કોઈ વાર મર્યાદા પણ હોય છે. ઠીક છે, આટલું થઈ જાય આપણને પછી વાંધો નહીં, બીજી કાંઈ તકલીફ ન પડે, આપણી સામાન્ય જરૂરિયાત પોસાઈ જાય. માનનો તો બહુ મોટો પ્રકાર છે. એટલે એક જે એકમાત્ર આત્મહિત અર્થે જ કર્યો છે ઉલ્લાસિત વીર્યવાન થઈ તેજ લક્ષ્ય પ્રવર્તે છે તેવો જીવ પોતાની દશામાં પ્રવર્તમાન અવગુણોનો નાશ કરવાનો દ્રષ્ટિકોણ મુખ્ય રાખીને સત્સૃતનું અવગાહન કરે છે. આગળ જે વાત લીધી કે સત્સૃતને અવગાહ સત્સૃતનું અવગાહન કરે તો એમાં પ્રથમ એ લક્ષ્ય છે કે મારી દશામાં જે અવગુણો પ્રવર્તે છે એનો નાશ કરવાનો આમાં ઉપાય શું છે. મને પરિભ્રમણનું કારણ મારો જ દોષ છે, બીજાનો દોષ નથી. મારા પરિભ્રમણનું કારણમાં હું જ દોષિત છું અને એ દોષ નાશ થવા અર્થે જ એ શાસ્ત્ર અવગાહન કરે કે આ મારો દોષ કેવી રીતે કરે. દીઠા નહીં નિજ દોષ તો તરીકે કોણ ઉપાય, પોતાના દોષ જ જો ન દેખાય તો તરવાનો રસ્તો ક્યાં છે. દોષ સ્થૂળ છે, સ્વભાવ તો સૂક્ષ્મ છે, આખરમાં તો સ્વભાવને જોવો છે, પણ દોષ ન દેખાય તો સ્વભાવ કેવી રીતે દેખાશે. બાહ્ય દ્રષ્ટિ છે એટલે બીજાના દોષ તરત જોવે છે પણ પોતાના દોષ જોતો નથી, એ વિપરીત પદ્ધતિ છે. બીજાના દોષ સાથે પોતાને શું સંબંધ છે એવું ચાલતું હશે. હા, તો દુઃખી થવું પડશે, એનો દંડ ભોગવવો પડશે. એ કાંઈ કોઈ પરિણામ નિષ્ફળ નથી, જે તે પરિણામ સફળ છે એનો દંડ ભોગવવો પડે છે. એટલે એવો જીવ પોતાની દશામાં પ્રવર્તમાન અવગુણનો નાશ કરવાનો દ્રષ્ટિકોણ મુખ્ય રાખીને સત્સૃતનું અવગાહન કરે છે. ત્યાં પ્રથમ કાર્ય વિચાર મનનપૂર્વક થાય છે, એ સત્સૃતના અવગાહન વખતે એ સંબંધીના વિચારો ચાલે છે. કાંઈ શાસ્ત્ર ન વાંચે ત્યારે એનું મનન પણ વાંચ્યું હોય એનું મનન પણ ચાલે છે અને એ વિચાર મનનમાં તેમાં એટલે એ વિચાર અને મનનમાં પોતાના પૂર્વગ્રહિત અભિપ્રાય અને માન્યતાથી વિરુદ્ધ પ્રકારો અને ઉપદિષ્ટ વિષયનું ઘણું મંથન ચાલે. હવે શું થાય છે, ત્યાં એક દ્વંદ્વ ઊભું થાય છે કે પોતે કોરી પાટી નથી, અનંતકાળથી હયાતી ધરાવતો આ આત્મા અત્યાર સુધીમાં અનેક વિપરીત સંસ્કારો દ્રઢ કરીને પરિભ્રમણ કરી રહ્યો છે, એમનેમ કંઈ મફત પરિભ્રમણ કરતો નથી. ઘણા વિપરીત અભિપ્રાયો અને માન્યતાઓને દ્રઢ કર્યા છે અને એ વિપરીત સંસ્કારો લઈને બેઠો છે. હવે એને પડખું ફેરવવું છે, એને માર્ગ બદલવો છે, ત્યારે એ બધા સામે આવીને ઊભા રહેશે. જેટલું જેટલું વિપરીત માન્યું હશે, જેટલો અભિપ્રાય વિપરીત હશે, એ સામે આવીને ઊભો રહેશે. કેમ કે સત્શાસ્ત્રમાં તો એથી વિરુદ્ધ જ પ્રકાર આવવાનો છે માન્યતાનો ઉપદેશ. પોતાના સંસ્કારથી વિરુદ્ધ વાતો આવવાની છે. તો અંદર જે મેળવે છે એને બે વાત સામે સામે ઊભી થશે. નવી વાત છે એ પોતાના પૂર્વગ્રહિત અભિપ્રાયથી વિરુદ્ધ છે, તો પોતાનો ગ્રહિત અભિપ્રાય છોડવા માટે એને પહેલું જોર પડે છે, તકલીફ પડે છે, થોડો પરિશ્રમ લાગે છે, કઠણ લાગે છે, અઘરું લાગે છે, એ બધો પ્રકાર આવે છે. તો એ વિષયનું મંથન ચાલે છે અને તે મંથનને અંતે સત્ય સંમત થાય. હવે મંથન વગર સત્ય સંમત થાય એ પ્રકાર આમાં નથી થતો. મિત્ર ઘણા એમ કહે છે કે ગુરુદેવે આપણને તૈયાર આપી દીધું, આપણને તો તૈયાર માલ મળી ગયો છે. મળી ગયો છે એમ કે, એટલે લીધો છે એમ જ થયો ને, મળી ગયો છે એમ કે છે ને. પણ ગુરુદેવે જે વાત માલ તૈયાર કરીને બહાર મૂક્યો એ ઘણા મંથન પછી મૂક્યો છે, તો તારે એને ગ્રહણ કરવા માટે પણ એવું જ મંથન અંદર ચાલશે તો ગ્રહણ થશે. વિપરીત અભિપ્રાય અને સંસ્કાર એમને રહી જાય અને નવી ચીજ સ્થાન પામી જાય એવું તો બનતું નથી. માલ મળી ગયો એવું લાગે, એનો અર્થ શું છે કે એને અંદર જોયું નથી કે હું ક્યાં ઊભો છું, અને આ માલ મળી ગયો પછી ત્યાં ઊભા છો, ત્યાં ઉઠી ગયો છું કે હજી ત્યાં ત્યાં બેઠો છો એ વાત વિચારી નથી એમ છે. ચાલે જ મંથન, કેમ કે પરથી લાભ છે એ તો માયનું છે, પરથી લાભ છે માટે લોભ છે, અને મારી મોટાઈ પર ને લીધે છે એ પણ એને પકડેલું છે, તો એ બે વાત છૂટવી તો પડશે ને. નિર્ણય એમને એમ થતો નથી, પોતાની મહાનતા ભાસે છે અને પોતે નિરાલંબ નિરપેક્ષ છે એવું જે ભાસે છે નિર્ણયમાં, ત્યારે એને લોભ સંબંધીનો અને માન સંબંધીનો નિર્ણય પલટાઈ જાય છે કે જગતમાં કોઈ પદાર્થથી મને સુખ નહીં અને જગતના કોઈ પદાર્થથી કે બીજાના કહેવાથી મારી મોટાઈ નહીં. એવો નિર્ણય થતા પહેલા પૂર્વે એથી વિરુદ્ધ થયેલો જે નિર્ણય કે પર પદાર્થોને કારણે મને સુખ અને બીજા મારી મોટાઈ ગાય તો હું મોટો, નહીતર હું નાનો, મને માન આપે તો હું મારી માનતા, મને માન ન આપે તો મારી નીચતા, મારે કોઈ ગણના નથી, મને કોઈ ગણતું નથી. તો એ જે એને ભ્રમ છે એ ભ્રમ તોડવા માટે તો પ્રયત્ન પહેલા મંથન ચાલશે એ વિશે. એટલે જ્યાં જ્યાં એવા પરિણામ ઉભા થાય ત્યાં એને વાંચ્યું હોય, વિચાર્યું હોય, મનન કર્યું હોય, સામે આવીને ઊભું રહેવું જોઈએ, નહીતર એનું પણ બળ છે, ઊંધા નિર્ણયનું પણ બળ છે, અને એ બળ પહેલું વહેલું મંથનથી તૂટે છે, મંથન વગર ન તૂટે. એટલે વિચારણામાં પોતાના પૂર્વગ્રહિત અભિપ્રાય અને માન્યતાથી વિરુદ્ધ જેટલા જેટલા પ્રકાર હોય તે બધા પ્રકારનો ઉપદિષ્ટ વિષય, એટલે જે કાંઈ વિષય સત્શાસ્ત્રમાં ઉપદેશેલો છે એ બંને વચ્ચે ઘણું મંથન ચાલે, અને મંથનને અંતે સત્ય સંમત થાય. સીધું ઉપર છેલ્લું નહીં, ઉપર છેલ્લું બેઠું છે એને નીકળી જતા વાર નહીં લાગે. આમ કહ્યું તો આમ માન્યું, બીજી રીતે કહ્યું તો કે હવે એમ માનીએ, એમાં કાંઈ વાંધો નહીં, કેમ કે ઓલું તો સ્થાન પામ્યું જ નથી. તે મંથનને અંતે સત્ય સંમત થાય તો પણ પ્રયોગમાં મૂકીને તેમને સંમત કરવાની પદ્ધતિ રાખે. આ વાત વિશેષ છે કે મંથનથી સત્ય થાય એટલે પણ વાત પૂરી નથી થતી. મંથનથી એ વાત સત્ય થઈ કે બરાબર છે આ આમ જ ઘટે છે, તો હવે એનો પ્રયોગ શરૂ કરે, અને પ્રયોગથી પ્રયોગમાં એ વાત બરાબર, પ્રયોગની કસોટીએ સાચી ઠરે તો સાચી માને, નહીં તો સાચી ન માને. એટલે બે તબક્કા લીધા સંમત કરવા, કે એક તો પોતાના મંથનપૂર્વક સત્યને સંમત કરે, એટલે પૂર્વ ગ્રહિત અભિપ્રાયથી એની સામે લડાઈ કરીને એકવાર ઊભો રહીએ, અને પછી એ વાત ઠીક લાગી હોય તો એને પ્રયોગથી પછી પાકી કરે, એમને પાકી કરે નહીં, વિચાર મનનથી પાકી કરે એમને, વિચાર્યા કરે ફરી ફરીને એમને, એને પ્રયોગમાં મૂકીને પાકી કરે, અને પ્રયોગમાં પ્રેક્ટિસ કરવી પડશે. યાદદાસ્ત ભૂલાય છે, પ્રેક્ટિસ કરેલી વાત ભૂલાતી નથી, બે વચ્ચેનો આટલો ફરક છે મોટો.
પ્રયોગ
હવે પ્રયોગ ક્યાંથી શરૂ કરવો એ વાત નીચેથી લેવી છે, હવે પછીથી પદ્ધતિથી. પણ પ્રયોગ કરવો એટલે શું કે પોતાનું જે વર્તમાન ચાલતું પરિણમન છે એ પરિણમનને અવલોકીને એના અનુભવને તપાસવો પડે છે. જેમ કે એક નક્કી કર્યું કે રાગ દુઃખદાયક છે, રાગ તો ચાલે જ છે, તો અમુક રાગમાં જીવને દુઃખ લાગે છે, અમુક રાગમાં પાછો દુઃખ નથી લાગતો, તો રાગ તો બધો જ દુઃખદાયક છે. તો પોતાના ચાલતા અનુભવને અવલોકન કરે કે મને શેનો અનુભવ થાય છે. જે રાગમાં મને સુખનો અનુભવ થાય છે એ રાગમાં સુખ છે કે ભ્રાંતિ છે, સુખ છે કે સુખની કલ્પના છે, આ વાત એને પોતાના ચાલતા પરિણમનની અંદર ઊંડા ઉતરીને અવલોકન કર્યા વગર એને પોતાને ખ્યાલ નહીં આવે. નહીતર માની લીધું હશે કે બરાબર રાગ તો દુઃખરૂપ છે, રાગ બધો દુઃખ જ દે છે, પણ કેટલાક રાગમાં સુખ લાગે છે એનું શું? તો એ તો એને પોતાની બાજુનું લક્ષ હોય, અંદરનું અવલોકન હોય તો જ એને એક ખ્યાલ આવે કે અહીંયા તો ભૂલ થાય છે વાતને. આ સિદ્ધાંત તૂટે છે, રાગ દુઃખદાયક છે એ સિદ્ધાંત રહેતો નથી. મારી કંઈક ભૂલ થાય છે તો કેવા પ્રકારની કલ્પનાએ મને સુખનો અનુભવ થયો, એ સુખ હતું કે કલ્પના હતી, વાસ્તવિકતા એ સુખ છે કે કલ્પના માત્ર છે, આ વસ્તુ પ્રયોગે ચડીને નક્કી કરવી. જ્ઞાન સુખરૂપ છે, પણ લોકો એમ કહે છે કે અમને તો કઈ જ્ઞાનમાં સુખ દેખાતું નથી, જ્ઞાન એટલે જાણવું એટલું જ દેખાય છે. જ્ઞાન એટલે જાણે તે જ્ઞાન, જ્ઞાનમાં બીજું શું છે? જાણે તે જ્ઞાન એમ નથી. જ્ઞાન પોતે સુખરૂપ છે, પણ એ જ્ઞાન સુખરૂપ ત્યાં સુધી નથી દેખાતું કે જ્યાં સુધી રાગ દુઃખરૂપ દેખાતો નથી ત્યાં સુધી. જો રાગમાં દુઃખ લાગે તો જ્ઞાનમાં સુખ છે, જ્ઞાન સુખરૂપ છે એ દ્રષ્ટિકોણ હાથ લાગે તો જ્ઞાનનું રૂપ જણાય કે જ્ઞાન પોતે સ્વયં સુખરૂપ છે. એમ સામાન્ય રીતે એવું વિચારવામાં આવે છે કે સુખ અને દુઃખ તો એક સાથે જ જણાય ને, પણ અહીંયા મુમુક્ષુની ભૂમિકામાં પ્રથમ દુઃખમાં ઊભો છે એ ઘણો સ્થૂળ દુઃખ છે, એટલે એ પહેલું દેખાવું જોઈએ. જ્યારે પોતાની નજર દ્રષ્ટિ સ્વચ્છ નથી ત્યારે એને મોટી વાત પહેલા દેખાય, ઝીણી વાત પછી દેખાય. એટલે જ્ઞાન સુખરૂપ છે એ વિષય સૂક્ષ્મ છે, રાગ દુઃખરૂપ છે એ વિષય સ્થૂળ છે. એટલે પહેલા વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ ને રાગમાં દુઃખ લાગવું. અહીંયા એ દલીલ યોગ્ય નથી કે સુખ દેખાય તો દુઃખ દેખાય, નહીતર ન દેખાય, એ દલીલ અહીંયા યોગ્ય નથી. પરમાગમ સારું પર્યાયમાં રાગ છે તે દુઃખ છે, તેને જો જાણે નહીં તો ધારણા જ્ઞાનમાં પણ ભૂલ છે. જો કેટલું વચન પડ્યું છે ગુરુદેવનું, કે પર્યાયમાં રાગ છે તે દુઃખ છે, તેને જો જાણે નહીં એની તો ધારણા જ્ઞાનમાં પણ ભૂલ છે. આટલી એક વાત કરી દીધી છે. આમ તો એમ દીધું છે કે સમ્યક દ્રષ્ટિને દુઃખ નથી એમ કીધું છે, અને તો નરકમાં બાપમણ સુખી હોય છે. અંતર સુખ રસને ટાગટી, બાહિર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સુખ રસને ટાગટી. તો એ તો વાત લીધી કે બહારમાં નારકી કૃત દુઃખ ભોગે, તો દુઃખ જ ન તો દુઃખ ભોગે એ વાત ન રહે. પણ દુઃખ પણ છે અને સુખ પણ છે, અંતરમાં સુખ પણ એને છે, સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલું બે છે. એટલે જેટલો રાગ સમ્યક દ્રષ્ટિને છે એટલું દુઃખ પણ સાધકને છે. એના ઉપર આ સિદ્ધાંત મૂક્યો છે કે પર્યાયમાં રાગ છે તે દુઃખ છે, તેને જો જાણે નહીં તો ધારણા જ્ઞાનમાં પણ ભૂલ છે. ધારણા જ્ઞાનમાં શું લઈએ છે? સમ્યક દ્રષ્ટિને રાગ નથી ને સમ્યક દ્રષ્ટિને દુઃખ નથી. તો કે એ તો એનું જોર કેટલું છે એ બતાવવા આશ્રવ નથી, રાગ નથી, દુઃખ નથી એમ કહેવાય છે. પણ જો સર્વથા ન હોય તો મુક્તિ હોવી જોઈએ, માટે સર્વથા નથી એમ નથી. જાણે નહીં એટલે પોતાના દુઃખ તો વેદનનો વિધિ વિષય છે ને, તો વેદને જાણતો નથી કે એને અનુભવ થતો નથી. અને ધારણા એમ કરે છે કે સમ્યક દ્રષ્ટિને તો રાગ નથી, સમ્યક દ્રષ્ટિને તો દુઃખ જ નથી એમ નથી. એને પણ જેટલો રાગ છે એટલું દુઃખ છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ઉપયોગ જાય તો ભઠ્ઠી જેવું દુઃખ લાગવું જોઈએ. લીધું છે કે નથી? સમ્યક દ્રષ્ટિની વાત છે. આમાંથી તો વિવાદ થયો હતો કે આ તો મંદ કષાય છે, મંદ કષાયમાં ભઠ્ઠી જેવું દુઃખ લાગે તો સમ્યક દ્રષ્ટિ કેવી રીતે રહે? સમ્યક દ્રષ્ટિ તો સુખી જ છે એ તો એમ નથી. જેટલું રાગ છે એટલો દુઃખ છે. અને એને ભઠ્ઠી જેવું એટલા માટે કીધું કે આત્માને શાંતિ સાથે મીંડવીને એમ કહે છે. જેણે આત્માની શાંતિ જોઈ છે એ જ એમ કહી શકશે, જેણે આત્માની શાંતિ જોઈ નથી એમ નહીં કહી શકે. એ જોર નહીં આવે. અહીંયા સામાન્ય વાત લીધી, પ્રયોગનો વિષય તો હજી આગળ ચર્ચા છે. વિશેષ ના મંત્રમાં આવવાનું થાય છે, કેમ કે વિપરીતતામાં ઉભો છે કે નહીં. આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઘણા આવા ભાવ થઈ જાય છે, પૈસા કમાવાના તો ઘણા ભાવ થાય છે કે ભાઈ આપણે મોટા શ્રીમંત હોઈએ તો સારું, અને મોટા શ્રીમંત હોય તો ચારેય બાજુથી બધા આપણી વાહ વાહ કરતા હોય તો સારું. એ બધું ઊભું જ છે જીવને. દરિદ્રીમાં દરિદ્રી માણસને વૈભવની વાસના પડેલી છે, એ તો એને ઉદય નથી એટલે એ ભાવ પ્રગટ થતા નથી. બાકી કોઈ પણ દરિદ્રી માણસ શ્રીમંત થાય છે તો એને કાંઈ ક્લાસ ભરવા નથી જવું પડતું. શ્રીમંતતા એના બધા પ્રકારના જે ભાવ થાય છે એના માટે કંઈ શીખવા નથી જવું પડતું. એ તો સીધો જ વાંકો ચાલતો એ સીધો હાલવા માંડી જાય છે, એ કાંઈ એને શીખવું નથી પડતું. કેમ કે એ તો પડેલું જ છે જીવને. તો જે વાત પડી છે એને તોડવા માટે કોઈ દ્વંદ્વ તો ચાલવું પડે, લડાઈ તો કરવી જ પડશે પોતાના ભાવ સાથે. કેમ કે એ બધો આત્માને માટે અવિવેક છે અને ઉપદિષ્ટ વચનો એની સામેનો વિવેક છે. અવિવેક મલ પણ જોરાવર છે અને વિવેક મલ એથી જોરાવર થયા વિના અવિવેક મલને પછાડી શકે નહીં. એટલે એક વાર તો અવિવેક મલનું ને વિવેક મલનું યુદ્ધ જામે અંદર. આ યુદ્ધ તો થાય જ. યુદ્ધમાંથી પસાર થાય પછી વિજય મેળવે તો આગળ ચાલે, હારી જાય તો ખલાસ, ગયો પાછો અધોગતિમાં. એટલે એ ચાલે છે, કેમ કે અંદર બધું પડ્યું છે, એ બધું કેવી રીતે જશે? એને કેવડી ભગવાનની મહત્તા નથી, જગતના લોકોની મહત્તા છે. કેવડી ભગવાનની અવગણના કરે છે, એના જ્ઞાનની અવગણના કરે છે. પોતે દોષ કરશે તો કેવડી ભગવાનના જ્ઞાનમાં દોષ જણાશે, એનો એને વાંધો નથી. પણ બીજા મારી વાહવા કરે છે કે નહીં, એટલું જ જોવું છે. મહિમા કર્યો છે આત્માનો, પણ એ તો સૂચતો નથી ને, બહારના સંયોગોમાં મોટાઈ દેખાય છે. અહીંયા એક સામાન્ય વાત લીધી છે, પછી વિસ્તારથી વાત લેવી છે એ વિષય ઉપર. તો પણ પ્રયોગમાં મૂકીને તેને સંમત કરવાની પદ્ધતિ રાખે, આ તો એક આઉટલાઈન છે, હજી તો શરૂઆત છે ને. તેવો પ્રકાર તે સુયોગ્ય પ્રકાર છે, આ પ્રકારથી આગળ વધવું જોઈએ એમ કહેવું છે. વિચાર કરતા પણ વિરુદ્ધ વિચાર અને અવિરુદ્ધ વિચારનું ઘર્ષણ એને મંથન કહે છે. આપણે નથી માખણ કાઢતા, છાશનું મંથન કરે છે ને, મંથન કરે છે એમ એક બાજુ નથી ફેરવતા, આમ ફેરવે એટલે આ બાજુનું પ્રેશર ઊભું થાય, પ્રવાહી જે અંદર છાશનું પડ્યું છે એટલે સીધું આમ ફેરવે, અરે ભાઈ ઊંધો ફેરવે. આમ જે ફરતું હોય અંદર એની સામે આમ ફરવા માંડે, ત્યારે અંદરથી માખણ છૂટું પડે. શું જેમાં મંથન કરવામાં આવે છે, મોટું વાસણ ગોળી જેવું હોય છે, એમાં રવૈયો ફેરવે છે. તો આમ ને આમ બે બાજુ ફેરવે છે, આમ ફેરવે ત્યારે આખું આમ ચક્કર ચક્કર અંદર ફરવા માંડે, પ્રવાહી ફોર્સ હોય છે એનો, એ ફોર્સની સામે આમ પછી ફેરવે એટલે આખું ફોર્સ તોડીને ઊંધું ઊંધી ગતિ શરૂ કરે, સવળી ગતિ ને અવળી ગતિ, સવળી ગતિ ને અવળી ગતિ સામે સામે થાય ત્યારે માખણ નીકળે છે. એમ આ જોરની સામે ઊંધું જે જોર પીડ્યું છે, ભય ઊભો છે. લ્યો તમે કહો કે મારે લોભ નથી, લાંબો અમારે કોઈ લોભ નથી, પણ એક અમારી વ્યવસ્થા પાકી થઈ જાય, સિક્યોરિટી થઈ જાય, જાઓ તમને જિંદગી સુધી વાંધો નહીં, તમે ખાઈ પીને મજા કરો, તમારે કોઈ ચિંતા નહીં કરવાની, તમે તમારે કરો ધર્મ કરો. હવે એવી કોઈ એમને સિક્યોરિટી આપી દે કે તમારા રોટલા પાણીને તમારા કુટુંબ પરિવારને બધાને અમે સંભાળી લઈશું, તો ધર્મ થાય કે ન થાય, કે ન થાય, કેમ કે એ બરાબર છે તો હું કરી શકું છું, નહીં તો નથી કરી શકતો. આ વ્યવસ્થા મારી બરાબર થઈ જાય તો મને વાંધો ન થાય. આ મોટો વાંધો છે આધાર બુદ્ધિનો. આ જીવને સંયોગની આધાર બુદ્ધિ છે, એ સંયોગના આધાર વિના અનાદિ અનંતકાળ જીવતો રહે, ટકી રહે નિરાકુળ શાંતિથી સુખથી, એવું આત્મદ્રવ છે એને સ્વીકારવું છે. તો અમે યુદ્ધ થયા વગર રહેશે ને, તો આ ભય થતો તો એનું શું, એ ભય કેમ મટે? એટલે એની સામે જે ભાવ નિર્નિશ્ચિત કરી રાખ્યો છે એ નિર્ણયને તોડવા માટે, નિર્ણયનું બળ ઘટી જવા માટે, એથી વિરુદ્ધ નિર્ણય થવાનો છે એ સંબંધીનું મંથન ચાલ્યા વિના, એનું બળ નબળું પડે એ નિર્ણયનું, તો પ્રયોગથી ઓર એને નબળું પાડી દે. પ્રયોગથી તો નક્કી કરે કે બરાબર છે, આ મને પ્રયોગથી અનુભવ થાય છે કે આમ જ સત્ય છે, બાકીનું મને અસત્ય છે, જે માની રાખ્યું તો એ બધું અસત્ય છે. મંથનના તબક્કામાં કચરો, એમાં શું વિરુદ્ધ બળ ઢીલું પડી જાય, મિથ્યાત્નું બળ ઘટે, વિપરીત અભિપ્રાયનું બળ ઘટે, નબળું પડે, પ્રયોગથી વધારે નબળું પડે, પછી નિર્ણય થાય, ત્યારે એકદમ ફેરફાર થઈ જાય, ત્યારે સન્મુખ થઈ જાય, પછી અભાવ થશે. એમ લાંબો પ્રોસેસ છે થોડો. યથાર્થ કાર્ય પદ્ધતિ એટલે કે વિધિ, એ વિષયમાં વિચારતા પોતાના પરિણામોનું અવલોકન થવું તે જ યોગ્ય પદ્ધતિ છે. હવે વિધિનો વિષય જ્યારે વિચારીએ છીએ ત્યારે પરિણામોનું અવલોકન ન કરવામાં આવે તો એક તો જે પરલક્ષ છે એ જ નહીં મટે. જીવ ધર્મના જેટલા કોઈ કાર્યો અત્યાર સુધીમાં કર્યા પરલક્ષી શાસ્ત્ર જ્ઞાન એટલે સ્વલક્ષી, સ્વલક્ષી ને પરલક્ષી નો વિષય સામાન આપણે જરા વિસ્તારથી લીધો છે. કે સ્વલક્ષમાં શું છે કે એક આત્મહિતનું જ લક્ષ છે, અને આત્મહિતનું લક્ષ નથી તો કાંઈ ને કાંઈ પરલક્ષ છે, કાંઈ ને કાંઈ પરલક્ષ હોવામાં શું છે કે કાં તો એને જાણવાનો લોભ હોય કે હું ઘણું જાણું, કેમ કે જીવનો સર્વજ્ઞ સ્વભાવ છે એટલે એને કુતૂહલ વૃત્તિ, જ્યાં સુધી જ્ઞાન ઉપર આવરણ છે ત્યાં સુધી કુતૂહલ વૃત્તિ રહેવાની છે, અને મિથ્યાત્વ દશામાં તો એ અરુચિનો પ્રકાર છે. સ્વરૂપની અરુચિ અને પરની રુચિ એને જો જ્ઞાન સાથે એને સંબંધ મેળવ જોડવો હોય તો કુતૂહલ જ્ઞાન, બીજા પદાર્થોને જાણવા સંબંધીનું કુતૂહલ જ્ઞાન તે મુખ્યપણે અરુચિને, સ્વભાવની સ્વરૂપની અરુચિને પ્રકાશે છે, અને સ્વરૂપની રુચિવાળાને સીધો જ પહેલો એ વિચાર આવે છે કે મારે કોઈથી કાંઈ પ્રયોજન નથી, મારે કોઈને જાણવાનું કાંઈ કામ નથી, મારે એક મારા આત્માનું કરવું છે, કોઈ જાણવામાં મારે ક્યાંય પડવું નથી. એક વાર તો છાપા મંચાવા બંધ થઈ જાય, કેમ કે દુનિયાભરના સમાચાર એમાં પોતાના આત્માની કથા આવે છે, કઈ એમાં દુનિયાભરના સમાચાર આવે ને જીમ જાય ને કે ઠીક ત્યારે દક્ષિણ આફ્રિકામાં શું થયું, તારે શું લેવા દેવા છે, જે થયું એનું. પણ દુનિયાભરના સમાચાર કુતૂહલ વૃત્તિથી જીવ જાણે છે, એને સ્વરૂપની અરુચિ વધી છે, રુચિવાળાને પ્રકાર ફેર થઈ જાય છે, એને બીજાનું કોઈનું પ્રયોજન નથી. હા, એને એકવાર તો એ ત્યાં સુધી અહીંયા આવવું પડે છે, જીવ ત્યાં આવી જાય છે, મારે કોઈનું શું કામ છે, હું મારે આ ભાવમાં મારા આત્માનું હિત કરી લેવું છું, એટલા માટે મને આ મનુષ્ય ભાવ મળ્યો હોય એવું મને લાગે છે, તો મારે એ કામ ઉપર લાગી જવું છે, તો મારે દુનિયાની પંચાયતની શું જરૂર છે, કોઈ દુનિયાની પંચાયતની જરૂર નથી. નહીતર શું છે કે પર રુચિને કારણે આત્માની રુચિ જ પ્રગટતી નથી જીવને, પછી બધું પરરુચિથી વાંચે, વિચારે, સ્વાધ્યાય કરે, શાસ્ત્રો વાંચે, પણ પરરુચિ છે બધું ખાઈ જાય છે, એનું જાણ્યું કઈ કામ નથી આવતું. પરરુચિથી અવિવેક નામનો જ્વર ઉત્પન્ન થાય છે. અનુભવ પ્રકાશમાં દીપચંદજી આ વાત કીધી છે કે પર રૂચિને કારણે વિવેકને જ્વર લાગુ પડે છે. એટલે મારે મારું હિત શેમાં છે અને મારું અહિત શેમાં છે, એવો જે વિવેક છે એને તાવ આવે છે. પહેલો વહેલો તાવ આવે ત્યારે માણસ નબળો પડી જાય, એનો વિવેક નબળો પડી જાય છે. બહુ સરસ કારણ કાર્યની કેટલીક વાતો એમણે લીધી છે. અનુભવ પદ્ધતિનો વિષય છે આપણો. વિધિના વિષયમાં વિચારતા પોતાના પરિણામોનું અવલોકન થવું તે જ યોગ્ય પદ્ધતિ છે. આ અવલોકન થવામાં એક સ્વલક્ષ ઊભું થાય છે. જે પરલક્ષ છે, પરલક્ષે શાસ્ત્ર જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે કે પરલક્ષે બાહ્ય ત્યાગની પ્રવૃત્તિ થાય છે, એનું કારણ એટલું છે કે જીવને પોતાના પરિણામોનું અવલોકન નથી અથવા સ્વલક્ષ નથી. ઘણો તપસી હોય ને ઘણો ક્રોધિ રહી જાય છે, એનું કારણ શું? કે એને પોતાના પરિણામ સામું નથી જોયું. મેં કેટલા ઉપવાસ કર્યા એ જ જોયો છે, કેટલા દિવસ મેં આહાર છોડ્યો એની જ ગણતરી છે એની પાસે. મારા પરિણામમાંથી દોષ કેટલા છોડ્યા એ નથી જોતો. એવી જ રીતે શાસ્ત્રમાં, પરલક્ષી શાસ્ત્ર જ્ઞાનમાં પોતાના પરિણામ સાથે અવલોકન કર્યા વિના શાસ્ત્રોની ધારણા કર્યા કરે છે, શાસ્ત્ર જાણ્યા કરે છે, તો એને પોતાના દોષ ઘટવાનો અવસર નહીં આવે. એટલે પોતાના પરિણામોનું અવલોકન થવું તે જ યોગ્ય પદ્ધતિ છે. એ છોડીને કોઈ યોગ્ય પદ્ધતિ નથી. આ રીતનો વિષય છે. કારણ કે અવલોકન થયા વિના પરિણામમાં ઉત્પન્ન રસને જીવ પોતે સમજી શકતો નથી. હવે અવલોકનમાં શું દેખાય છે કે અવલોકનની અંદર જેમ અવલોકનનો અભ્યાસ વધે છે તેમ પોતાના વિભાવ પરિણામ વધારે સારી રીતે સમજાય છે. અને વધારે સારી રીતે સમજાય છે એટલે શું કે પરિણામમાં જે વિભાવ રસ છે એ જ પરિણામનો વિપરીતતામાં બળવાન ફેક્ટર છે. પરિણામનો રસ તે પરિણામની વ્યક્ત શક્તિમાં રહેલો છે. હા, બહુ મુદ્દાનો વિષય છે. પરિણામમાં જે રસ છે એમાં જ પરિણામની શક્તિ રહેલી છે. જો શુદ્ધ પરિણામ હોય તો શુદ્ધતાનો જે રસ છે એમાં પરિણામ શક્તિ છે, વ્યક્ત શક્તિ છે. એટલી શક્તિ વ્યક્ત થઈ ગઈ. અશુદ્ધતામાં તીવ્ર રસ છે તો એ અશુદ્ધતાનું જોર ઘણું છે, એની શક્તિ ત્યાં છે, એ શુદ્ધતાને નહીં પ્રવેશવા દે. અને જેટલો રસ વધી જાય છે એટલી પરિણતિ એની થતી જાય છે. પરિણતિ રસ અનુસાર બંધાય છે. એટલે આપણે નથી કહેતા કે ભાઈ આ માણસ બુદ્ધિવાળો છે, મોટા ધંધા કરે છે દેશ પરદેશના, પણ આ વાત એને અત્યારે નહીં કાને, નહીં એને બેસે. એનું કારણ છે કે એનો જે રસ છે વર્તમાન સંયોગો પાછળની દોડનો, એ રસ એની બુદ્ધિને એવી રીતે ત્યાં રોકે છે કે એથી વિરુદ્ધ વાતમાં એની બુદ્ધિ પ્રવેશ જ ન કરી શકે. અથવા વિરુદ્ધ વાત એને સંભળાય, બુદ્ધિગોચર થાય તો પણ એને ક્યાંય અંદર અડે નહીં. કેમ કે એની વિપરીત પરિણતિનું બખ્તર પહેરી બેઠો છે. એટલે ગુરુ ગમે એવું ફાયરિંગ કરે છે એને ગોળી વાગતી નથી. આમાં શું છે, શાસ્ત્રો આપણે હજારો લાખો છપાવીએ છીએ, વિતરાગ દેવનો અંદર ઉપદેશ ભરેલો છે, પરંપરાએ જે માખણ રહી ગયું એ અધ્યાત્મ તત્વ શાસ્ત્રોમાં ભર્યું છે. ગોળી કોકને જ વાગે છે, શાસ્ત્રો વાંચનારા લાખો થાય છે, ગોળી કોકને વાગે છે. એક જણને જેને ગોળી વાગે છે એનું સંસારનું મૃત્યુ થઈ જાય છે, એનો સંસાર મરી જાય છે. તો એ કોને ગોળી વાગે છે કે જેને અંદરમાં પરિણતિ ફરવાની તૈયારી થવાની યોગ્યતા આવી હોય એને, જેનો વિભાવરસ છે એ મંદ પડી ગયો હોય એને. વિભાવરસમાં વિભાવ શક્તિ વ્યક્તપણે વર્તી રહી છે. આપણે 19મો બોલમાં છે, નિર્ણયનો બોલ છે, 144 ગાથા ઉપરથી ખેંચેલો ગુરુદેવના વચનો, જે આરસમાં કોત્રાણા નંદીશ્વરજીના, તો એમાં લીધું છે કશાય રસ મંદ પડે ત્યારે નિર્ણય થાય છે. કશાય મંદ પડે ત્યારે નિર્ણય થાય છે એમ નથી કહેતા, કશાય રસ મંદ પડે ત્યારે નિર્ણય થાય છે એવી વાત લીધી છે. એટલે એની ચોભંગી છે કે કશાય તીવ્ર હોય અને કશાય રસ મંદ હોય છે. સમ્યક દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિને કશાય મંદ હોય કે તીવ્ર હોય એનો રસ તીવ્ર જ હોય છે, અને સમ્યક દ્રષ્ટિને તો કશાય મંદ હોય કે મિથ્યા દ્રષ્ટિને પણ ક્યારેક કશાય મંદ થાય ત્યારે રસ મંદ થાય ખરો. એમ કશાયની તીવ્રતા મંદતા અને રસની તીવ્રતા મંદતાને ચાર ભંગ છે, પરસ્પર બે બે ગુણ્યા બે સામે સામે લ્યો તો ચાર થઈ જાય છે. તો હવે કશાય રસ તોડવો છે, પહેલું કાર્ય શું છે કાર્યની પદ્ધતિમાં, કે જીવનો કશાય રસ તૂટવો જોઈએ. જો જીવનો વિભાવ રસ ન તૂટે તો આ વાત સ્થાન પામે નહીં, આ ગોળી વાગે નહીં. કશાય રસ જ હાલે છે બધું, રસામાં કોઈ જોતું નથી. કશાય મંદ થાય એ જોઈ લે છે, જ્ઞાનનો ઉઘાડ થાય એ જોઈ લે છે, પણ વિભાવ રસ મંદ છે કે તીવ્ર છે એનો કોઈ વિચાર નથી. પહેલી વાત એ છે કે કશાય રસ ક્યારે તૂટે, અથવા કોઈ પણ પરિણામમાં કોઈ પણ વિષયનો ચાલતો રસ ક્યારે તૂટે. કે રસ તો રસભંગ થાય ત્યારે તૂટે. ક્યારે તૂટે? રસ તો રસમાં ભંગ પડે ત્યારે તૂટે. આ તો અનુભવ ગમ્ય વાત છે. એક માણસ ખૂબ રસથી એનું ભાવતું ભોજન ખાતો હોય ત્યારે એને વચ્ચે બીજી વાત કરાવો, એવો સમાચાર આપો ખરાબ, કે ભાઈ તમારું અહીંયા વાણ ડૂબ્યું છે, તો આ રસ તૂટી જાય કે ન તૂટી જાય? રસ ભંગ થાય એટલે રસ તૂટે. તો રસ ભંગ કરવો હોય તો એનો ઉપાય શું? કે ચાલતા રસથી વિરુદ્ધ વાત કોઈ ઊભી થવી જોઈએ. બધાય વિભાવ રસથી, તમામ પ્રકારના વિભાવ રસની સામે એક મોટું સાધન છે જ્ઞાન. તમામ પ્રકારના વિભાવ રસ સામે જ્ઞાન છે એ મોટું સાધન છે. તો સીધું જ્ઞાન લાગુ કરે, એને જોવે ત્યાં એ પોતાને તો નિર્દોષ થવું છે ને, હેતુ તો નિર્દોષ થવાનો દ્રષ્ટિકોણ તો અપનાવી લીધો છે, સાથે કર્યો છે. એટલે જેવો રસ વધે અને જો જાગ્રત થાય જ્ઞાન કે અરે, એટલે એ રસ પાછો પારો સીધો ઉતરી જશે. માનો કે ભય લાગ્યો, કોઈ પ્રસંગે ભય લાગ્યો, ભય એવો લાગ્યો કે મૃત્યુ થાય એવો છે, એક એક્સિડન્ટ થયો એમ ગણી લ્યો, કે સર્પ ઓરડામાં છે ને પોતે બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ નથી, કેમ કે બારણું બંધ છે ને બારણે જ ઊભો છે, બારણું ખોલવા જાય તો એની પાસે જ નજીક જવું પડે, અને નહીતર દોરડામાંથી પોતે નીકળી શકે એવું નથી. ભય વ્યાપી ગયો, સમજી ગયો, આવા કોઈ એક્સિડન્ટના પ્રસંગે ભય વ્યાપી, તો એ જ વખતે એનો રસ કેમ ન ઉત્પન્ન થાય કે આ આત્માને મૃત્યુ ક્યાં છે? કદાચ સર્પ કરડશે, ક્યારે કરડશે? એને આ શરીર ઉપર મોહ થશે ત્યારે. ગાંધીજી જવા માંગુ છે, જે શરીર ઉપર પોતાને મોહ નથી એવા એ શરીર ઉપર સર્પને મોહ થાય તો ભલે ને કરડે. શું આટલા કપડાં બદલ્યા છે? દેહ તો કપડાં બદલવા જેવી વાત છે, એક કપડું વધારે બદલાઈ જશે, બીજું અત્યાર સુધી કપડાં બદલતો જ આવ્યો છે, નવા નવા દેહ ધારણ કરતો, એક વધારે. સર્પ વીટાઈ જાય નહીં, સર્પ કરડે તો પણ આઘો ન કરે. મીછી કાળોતરો જોવે કે આ ચડ્યો અહીં ઢીંચણ ઉપર ને હમણાં આંકડો બીડાવશે, દૂર ન કરે. દેહાતીત દશા છે, દેહને કાંઈ પોતાને લાગતું વળગતું નથી, આટલા ભીન પડી ગયા છે. દલીલ કરે છે કેમ દેહ નો ત્યાગ કરતા નથી, વસ્ત્ર નો ત્યાગ કરશે દિગંબર મુનિ તો દેહ નો કેમ ત્યાગ કરતા નથી? દેહ થી કેટલા ભીન પીડ્યા છે એ તમને ખબર નથી, એ દેહ ત્યાગ્યા બરાબર જ છે, બાકી નથી વસ્ત્ર ના પોતે કરતા હતા, નથી દેહ ના પોતે કરતા હતા, એ વાત રાખીને છે. તો એ વખતે મરણનો ભયનો જે રસ ઉત્પન્ન થાય, એ રસ ભંગ થાય તો નવો ચમત્કાર થાય, એમાંથી એની શક્તિ બીજી જાતની છે. ચૈતન્યની ચમત્કારિક શક્તિ બીજી જાતની છે. જગતમાં જેટલા ચમત્કાર રિદ્ધિ સિદ્ધિના છે એ તમામ ચમત્કાર એની પાસે કાંઈ નથી. અથવા એક સ્વાનુભવમાં, સ્વાનુભવીના ચરણમાં જગતની તમામ રિદ્ધિ સિદ્ધિ આળોટે છે, એમ સમજી લ્યો તમે. આટલું બધું સ્વાનુભવનું મહત્તા મળે, મહાત્મા છે કે જગતના ચમત્કાર એની પાસે કાંઈ નથી, એટલો ચમત્કાર એક સ્વાનુભવ. અને એ સ્વાનુભવ નો દુશ્મન હોય તો આ વિભાવ રસ છે, કષાય રસ છે, એને તોડનાર હોય તો જ્ઞાન નામનો યોદ્ધો છે. સીધો જ એ રસ ઉપર પ્રહાર આવે છે, એટલે અવલોકનનો વિષય છે. એ જીવને અનાદિથી તમામ પ્રકારનું જે પરલક્ષ છે એ છોડાવે છે અને સ્વલક્ષે પ્રવૃત્તિ કરાવતા એના વિભાવ રસ ઉપર પ્રહાર કરે છે. પહેલો વહેલો વિભાવની શક્તિ તોડે છે અને વિભાવમાં મિથ્યાત્વ મોટો દુશ્મન છે. પહેલી શક્તિ એની તોડતો જાય છે. એટલે અવલોકન થયા વિના પરિણામમાં ઉત્પન્ન રસને જીવ પોતે સમજી શકતો નથી. પરિણામમાં રસ કેવો ઉત્પન્ન થાય છે કષાયનો એ પોતે જોવે તો ખબર પડે છે, નહીતર રસમાં એટલો અંધ થાય છે કે એને કેટલો રસ વીધો છે એ જ ખબર પડતી નથી. અને તત્વજ્ઞાનનો અભ્યાસ માત્ર ધારણા રૂપે પરલક્ષી થઈ જાય છે. જે જીવ અવલોકન પદ્ધતિમાં આવતો નથી તે જીવને શાસ્ત્ર જ્ઞાનનો, તત્વજ્ઞાનનો અભ્યાસ માત્ર એક પરલક્ષી ધારણાનો પ્રકાર સિવાય બીજું કાંઈ નથી. અને એ પરલક્ષી ધારણા દુર્ગુણને અવગુણને ઉત્પન્ન કરશે, કરશે ને કરશે. એ તો નીચે લેવું છે વાત, સ્વલક્ષી ને પરલક્ષીમાં કેટલા મુદ્દાઓ છે એ નીચે લીધા છે. અવલોકન થી પ્રયોગ શરૂ થાય છે. જ્યાં સુધી અવલોકન નથી ત્યાં સુધી પ્રયોગ શરૂ થતો નથી. અવલોકનથી પ્રયોગ શરૂ થાય છે. જેટલું અવલોકન વધારે, જેટલું બારીક અવલોકન, એટલો જ સ્વભાવને જોવાનો પ્રયત્ન વિશેષ છે એમ સમજવું. એવો પરલક્ષી ધારણાનો ઉપયોગ, અભ્યાસ માત્ર પર ધારણા રૂપે પરલક્ષી થઈ જાય છે, એવો પરલક્ષી ધારણાનો ઉપયોગ એટલે વ્યવહારમાં એનો કોઈ અમલ થઈ શકતો નથી. ઉપયોગ એટલે એનો અમલ કરવો, એનો સફળ કરવું, એ પરલક્ષી ધારણા કોઈ સફળ થતી નથી, એનું કોઈ ફળ આવતું નથી, એનો ઉપયોગ થઈ શકતો નથી. કેમ કે એ તો ઉદયમાં રસથી તીવ્રપણે પરિણમી જશે અને ધારણા એ વખતે એની ખોવાઈ જશે, ધારણા હાજર નહીં થાય, માટે એને એ ધારણાનું કોઈ ફળ નથી, કોઈ ઉપયોગ નથી એમ નક્કી થઈ ગયું. અને તેવી ઉપદેશ ધારણા પ્રાય કૃત્રિમતાને ઉત્પન્ન કરે છે. અર્થાત ધારણા અનુસાર કાર્ય કરવાની કર્તૃત્વ બુદ્ધિથી ધારણાનો વિષય ચરિતાર્થ કરવાનું થાય છે. પછી શું કરે છે કે કોઈ એવો વિચાર કરે છે કે આપણે જે ધારણા કરે છે એનો ઉપયોગ કરીએ તો એ કૃત્રિમતા એ ઉપયોગ કરવા લાગી જાય છે, કે હવે હું તો મારા જ્ઞાનનો અમલ કરવા માંડ્યો, એ પ્રકારમાં આવી જાય છે જીભ. જ્યારે એ અવલોકનમાં નથી આવતો ત્યારે એને ઉપયોગ નથી થતો. જો કોઈ ઉપયોગ કરે છે તો કૃત્રિમતાથી એનો ઉપયોગ કરે છે, અને કર્તા બુદ્ધિએ એ કાર્ય કરવા જાય છે અને એ રીતે પોતાના ધારણાનો અમલ કરવાને પોતે ચરિતાર્થ કરે છે પોતાની ધારણાને. એવો એક પ્રકાર ઉપજે છે અંદરથી. આ પણ એક વિકૃત પ્રકાર છે એમ કેમ છે, જરા વિશેષ લઈશું આના ઉપર. થેન્ક યુ.